એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદાના ચંદ્રકાંત બક્ષી દ્વારા 1982માં લિખિત કરાંચી ગુજરે થે હમ જહાં સે. હું કૌરેશ વચરાજાની મારા અવાજમાં આનું પઠન કરીને આપને લઈ જાઉં છું કરાંચી, અને કરાંચીના સ્થળો અને સંસ્કૃતિનું દર્શન કરાવવા. પાસપોર્ટ પર ન્યૂ દિલ્હીના પાકિસ્તાની દૂતાવાસની મોહર લાગેલી આવી ત્યારે આનંદ થયો, કારણ કે પાકિસ્તાનના ખાનગી મુલાકાત માટેના વિઝા મળતા નથી. લંડન કે ન્યૂયોર્ક અથવા બેંગકોક કે સિંગાપુર માટે વિઝા મળવા આસાન છે. સ્વીડન માટે તો વિઝાની જરૂર પણ નથી, માત્ર ખિસ્સામાં પૈસા જોઈએ. પણ પાકિસ્તાન જુદી વસ્તુ છે. વિઝામાં હતું કે 30 દિવસમાં જ ઉડી જવાનું, અને બીજી વાત, માત્ર કરાંચીમાં જ રહેવાનું. મેં લાહોર અને પેશાવર પણ માંગ્યા હતા. ખૈબરઘાટ અને અફઘાનિસ્તાન સીમા સુધી જવાની ઈચ્છા હતી, પણ પાક સરકાર ભારત સરકારની જેમ રજા આપતી નથી, માટે કરાંચી જ રહેવાનું હતું. ઇન્શાઅલ્લા દર્શે ખૈબર ફરી કોઈક વાર. અઠવાડિયા પહેલાં ભારતીય હવાઈ જહાજનું હાઈજેકિંગ થયું હતું, એટલે તપાસમાં સખતાઈ હતી. ફ્લાઇટ 131ની એરબસ 1 કલાક 40 મિનિટમાં કરાંચી પહોંચે છે. પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર મધુર સ્ત્રીસ્વર કહી રહ્યો હતો, બેલ્ટ બાંધી લો, સિગરેટ ન પીશો, કેપ્ટન ગુર સાહાની તમારા ચાલક છે, અમે તમારું સ્વાગત કરીએ છીએ. બાજુમાં બેંગ્લોરમાં ભણતો એક ઈરાની વિદ્યાર્થી એમ્બાર્કેશન કાર્ડ ભરી રહ્યો હતો. એ કરાંચીમાં 24 કલાક રોકાઈને જમીન માર્ગે ક્વેટા થઈ ઈરાન જવાનો હતો. તમે? હું કરાંચીમાં જ રહીશ, મેં કહ્યું. પાકિસ્તાન જવાની વાત આવી ત્યારે મિત્રોને આશ્ચર્ય કરતાં કૌતુક વધારે થયું. પાકિસ્તાનમાં શું જોવાનું છે? કોઈએ કહ્યું, ભિંડી બજાર જેવું હશે. ઘરમાં જે લુંગી પહેરી હોય એ જ પહેરીને બહાર નીકળી શકાશે. પીતો બીતો નહીં, નહીં તો કોડા મારશે. અને પ્લેન હાઈજેક થયું તો મફતમાં લાહોર પણ જોવા મળશે વગર વિસાએ. બૈરા સામે બહુ જોતો નહીં, પોલિટિક્સ ડિસ્કસ કરતો નહીં, વગેરે વગેરે. બીજા સલાહકારોએ કહ્યું, યાર, મુસ્લિમ સંસ્કૃતિ ખરેખર જોવી હોય તો પાકિસ્તાન જ જવું જોઈએ. ત્યાંના લોકો કેવા છે? આપણા જેવા જ છે. 35 વર્ષોમાં શા ફેરફાર થયા એ જોવા મળશે. સાચો મુસ્લિમ મિડલ ક્લાસ તો ત્યાં જ છે ને. તું તકદીરવાળો છે કે તને વિઝા મળ્યો, બાકી તકલીફ છે. મર્દ પ્રજા છે, તૂટી તૂટીને પાછી ઊભી થઈ છે. પાકિસ્તાન કા મતલબ ક્યા? લા ઇલાહ ઇલ્લલ્લાહ એ એમનો નારો છે. આંખ અને કાન ખુલ્લા રાખીને, જબાન બંધ રાખીને જોજે. પાકિસ્તાન જૂની ભૂગોળ અને નવા ઇતિહાસનો દેશ છે. મિત્રો સલાહકારોને આંખ અને કાન ખુલ્લા રાખીને અને જબાન બંધ કરીને સાંભળતો રહ્યો. 12 દિવસની તનતોડ સફર પછી 24 કલાકમાં 4 કલાક જ ઊંઘીને જ્યારે પાછો ફરતો હતો ત્યારે એ હમદિલી અને એ દોસ્તાનાનો ખ્યાલ શાયર ફૈઝના એક શેરની યાદ અપાવતો હતો. જો રૂકે કે કોહે ગિરા થે હમ, જો ચલે તો જાં સે ગુઝર ગયે, અય યાર હમને કદમ કદમ તુજે યાદગાર બના દિયા. પાકિસ્તાન જેટલો કરીબ દુનિયાનો કોઈ મુલ્ક નથી, અને પાકિસ્તાન જેટલો દૂર દુનિયાનો કોઈ મુલ્ક હતો નહીં. 35 વર્ષમાં 4 વખત એમણે અને આપણે જંગના નિશાન ચડાવ્યા છે. પાકિસ્તાનની સરજમી પર જેટલું ભારતીય રક્ત વહ્યું છે એટલું દુનિયાની કોઈ ધરતી પર વહ્યું નથી. પાકિસ્તાની જેવા જનૂની દુશ્મન નથી, અને પાકિસ્તાની જેવો દિલદાર દોસ્ત નહીં મળે. પાકિસ્તાન સાથે આપણે રોટી અને કવિતા અને ઇતિહાસ અને વેદના અને સમાધિઓ અને કબરોનો સંબંધ છે. એક જ રમૂજ પર સાથે હસવાનો, એક જ લય પર સાથે ઝૂમવાનો, એક જ ગમના અહેસાસ પર સાથે રડવાનો, એક જ પ્રશ્ન પર સાથે તલવારો ટકરાવવાનો નાતો છે. આપણી વચ્ચે હવાની અને પાણીની સરહદો છે. આપણી બંધ આંખોની અંદર જેલ મિલાતા ખ્વાબોનો રંગ એક જ છે. અને પાકિસ્તાન જુદું, સ્વતંત્ર, સ્વાયત્ત, ખુદ્દાર, સ્વયં સંચાલિત રાષ્ટ્ર છે એ વિશે કોઈને કંઈ પણ ભ્રમ હોય તો એ તરત કાઢી નાખવો હિતાવહ છે. ત્યાં પણ એક આખી નવી પેઢી મધ્યવયસ્ક થઈ રહી છે જે પૂર્ણતઃ પાકિસ્તાની છે, અને એ પેઢીને પોતાની 100% પાકિસ્તાનિયત પર ખૂંખાર નાજ છે. અને આ જ સ્થિતિ ભારત વર્ષમાં પણ છે. એરબસ ઉતરી મિનિબસમાં અમને એરપોર્ટના ટર્મિનલમાં લાવવામાં આવ્યા. પોલીસ જેવા લાગતા એક માણસને પૂછીને હું એક કતારમાં ઊભો રહ્યો. મેં એને કહ્યું કે હું હિન્દુસ્તાની પાસપોર્ટ ધારક છું. એણે કતારમાં ઊભા રહેવા કહ્યું. અડધા કલાકે મારો નંબર આવ્યો ત્યારે અફસરે રૂક્ષતાથી કહ્યું, વો કતાર મેં જઈએ, યે પાકિસ્તાની પાસપોર્ટ વાલો કે લીએ હૈ. ફરીથી વિદેશીઓની લાઇનમાં આવી ગયો. અરબ, ઈરાની, અફઘાન વગેરે હતા. અહીં પોલીસ ઓફિસરો ચેકિંગ કરતા હતા. એક બોર્ડ વાંચ્યું જેના પર લખ્યું હતું, રાષ્ટ્રસમૂહના કોઈ દેશના નાગરિકોને પાકિસ્તાનમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર નથી, ફક્ત બાંગ્લાદેશ અને ભારત સિવાય. પોલીસ ઓફિસર જેની છાતી પર ફારૂકી નામ લખ્યું હતું પૂછવા લાગ્યો, ઇન્ડિયન કોણ? હું અને મોહમ્મદ અલી રોડ પરના એક અર્ધશિક્ષિત ચાચા હતા. અમને બંનેને આ કતારમાંથી પણ અલગ કર્યા. કેટલાક અફઘાન કે એવા લોકોના પાસપોર્ટની ભાષા ફારૂકીને સમજાતી ન હતી. એણે એ બધા માટે ટાઈમ બગાડ્યો. એને લાંબી તપસ્યા પછી મોહમ્મદ અલી રોડવાળા ચાચાને લીધા, ધમકાવ્યા, પછી ઉમેર્યું, આપ મુસલમાન હૈ ફિર કહેંગે કે પાકિસ્તાન મેં હમકો ભી તંગ કરતે હૈ, લેકિન આપકે કાગઝાત ઠીક નહીં હૈ, જરા કતાર સે બહાર આ જઈએ. હવે બંદાનો નંબર લાગ્યો. મેં મારું વિઝિટિંગ કાર્ડ બતાવ્યું, આમંત્રણ પત્ર બતાવ્યો, પણ કોઈ અસર થઈ નહીં. એમ્બાર્કેશન કાર્ડમાં જગા ન હતી એટલે મેં લખ્યું હતું, સી કે બક્ષી, ફારૂકી તાડુકિયો, પૂરા નામ લખીએ, વાલિદ કા નામ નહીં હૈ. મેં લખ્યું, ચંદ્રકાંત કેશવલાલ બક્ષી. પોલીસ અફસર હવે રંગમાં આવી ચૂક્યો હતો. એણે પાસપોર્ટ, વિઝા ફોર્મ, એમ્બાર્કેશન કાર્ડ બધા વિશે ઉલટ તપાસ કરી મૂકી. કહાં ઠેરેંગે કરાંચી મેં, પોલીસ કહાં ઢૂંઢેંગે આપકો. મેં સફાઈ પેશ કરવા માંડી. અંગ્રેજી બંધ કરીને ઉર્દુમાં જવાબ આપવા માંડ્યા. સાહબ સાહબ કરીને ખાલિસ ઉર્દુમાં ખેલ કર્યો, પણ ફારૂકી વિફરી ચૂક્યો હતો. ઇઝીલી સ્ટ્રીટ, એસી કોઈ સ્ટ્રીટ નહીં હૈ કરાંચી મેં. કહ્યું, ખરા ધર્મે. અને હું પૂરું બોલું એ પહેલાં એ ભડક્યો, ખરા ધર તો બહુત બડા હૈ, પોલીસ કહાં ઢૂંઢેંગી આપકો. મારા માટે માફીઓ માગવા સિવાય કોઈ માર્ગ ન હતો. ફારૂકીએ કહ્યું, આપકી હકુમત હમારે નેશનલ કો બહોત તંગ કરતી હૈ, વાપસ ભેજ દેતી હૈ, હમ ભી આપકો નેક્સ્ટ સે ઇન્ડિયા વાપસ ભેજ દેંગે. હું ખરેખર ગભરાયો. આપ પોલીસવાળો રિટર્ન ફ્લાઇટમાં જ પેક કરી દેશે? મેં લગભગ માફી માગતા પણ સૌજન્યપૂર્ણ સ્વરે કહ્યું, સર આપકી બાત દુરસ્ત હૈ, હમારી હુકુમત બહોત જાતથી કરતી હૈ, હમસે બહોત બડી ગલતી હો ગઈ, ખેર મુઆફ કર દીજે, આઈંદા ઇસ તરહ. ફારૂકીએ ધમકાવી કરીને દયા કરતો હોય એમ અંતે છોડ્યો. કરાંચીનો આ સૌથી ખરાબ અનુભવ પહેલો જ અને અલબત્ત છેલ્લો થઈ ગયો. કદાચ પાકિસ્તાનના નાગરિકોને અહીં પણ આવા જ અનુભવ થતા હશે. બહાર નીકળતા મારા મજબાન અબ્દુલ સત્તાર રોઝીને જોયો. કંઈ ગડબડ થઈ? 2 કલાક થઈ ગયા યાર. મેં કહ્યું, કહું છું બહાર નીકળીને, પહેલાં આપણે જરા સામાન લઈ લઈએ. ખેરિયત સલામ દુવાનો વ્યવહાર થયો. કસ્ટમમાં ખાસ ચેકિંગ થયું નહીં, કારણ કે મારી પાસે માત્ર એક જ નાની બેગ અને એક હેન્ડબેગ હતા. બહાર નીકળીએ ત્યારે 1 ડઝનથી વધારે મિત્રો, ચાહકો, હમઝુબાનો ઊભા હતા. બહારની હવા જુદી હતી, તડકો જુદો હતો, સાંજ જુદી હતી. જે અલ્તાફને નાનો છોકરો જોયો હતો એ હવે લાંબો સ્માર્ટ કોલેજિયન બની ગયો હતો. રોઝી, આદમ, નસીમને હું ઓળખતો હતો, બાકીના નામો સાંભળ્યા હતા, પત્ર વ્યવહાર કર્યો હતો. સીના બ સીના ભેટવાનું થયા, ફોટા પાડ્યા. કરાંચીના ગુલાબ મુંબઈ જેવા સખ્ત નથી, હાર પહેરાવતા પહેરાવતા પત્તીઓ જળવા લાગે છે. પત્તીઓનો રંગ ગહેરો ગુલાબી છે અને મુલામિયત કરાંચીના ગુજરાતીઓના દિલ જેવી. આદમ સુમરોએ કહ્યું, બક્ષીબાબુ યાર, માની શકાતું નથી તમે કરાંચીમાં છો. અમે જોરથી ભેટી પડ્યા. મેં કહ્યું, મુંબઈમાં હાથ મિલાવ્યા હોત અહીં ગળે મળીએ છીએ. અમારો પૂરો કારવાં એરપોર્ટથી સીધો જ ઉપડ્યો કાયદે આઝમની મજાર પર. માર્ગમાં એરપોર્ટથી શહેર તરફ જતાં મુંબઈવાળું દ્રશ્ય જોવા મળ્યું નહીં. ઝૂંપડપટ્ટીઓની ખદબદતી ગંદકી ન જોઈ. વચ્ચે તાળના ઝાડ ઉગાડ્યા હતા, માર્ગ સ્વચ્છ હતો. કરાંચીમાં ઝૂંપડપટ્ટી માટેનો શબ્દ છે કચ્ચી આબાદી. દિલ્હીમાં અને જગ્ગી ઝોપડી કહે છે, કલકત્તામાં બસ્તી કહે છે. કરાંચીમાં આ બધી કચ્ચી આબાદી કહેવાય છે. સાચા અર્થમાં ક્યાંક ક્યાંક કાચા મકાનો દેખાય છે, પણ ઝૂંપણા નથી અને ગંદકી તો નથી જ. બ્યુટીફુલ બોમ્બે અને હરિત મુંબઈની વાતો કરનારાઓએ કરાંચી એરપોર્ટથી શહેરનો રસ્તો જોવા જેવો છે. મુંબઈની જેમ ફૂલોના વિરાટ રંગેલા કટઆઉટ ચિત્રો નથી, ક્યાંક ક્યાંક ફૂલો જ છે. મુંબઈમાં 5 મહિના વરસાદ પડી જાય છે, કદાચ એ પણ કારણ હશે ઝોપડપટ્ટીઓની ગંદકીનું. પણ કરાંચી આ બાબતમાં ખુશકિસ્મત છે. ત્યાં ગયે વર્ષે 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. વર્ષે 5 ઇંચથી ઓછો વરસાદ પડે છે અને 1.5 ઇંચ પાણી પડે ત્યારે રસ્તા છલકાઈ જાય ખરા. કરાંચીનું હવામાન અમદાવાદ જેવું છે. હવા સૂકી છે. મુંબઈની આબોહવા શરદી અને અસ્થમા અને કમળાની છે. માણસને ભૂખ લાગતી નથી અને એ રક્તહીનતાને કારણે ગોરો અને સુંવાળો બનતો જાય છે, જે એનિમિયાની સ્થિતિ છે. કરાંચીમાં દિવસે ગરમી હોય પણ સાંજ ઝૂકતા જ હવા ઠંડી થઈ જાય છે. 3 વાર ભૂખ લાગે છે અને ધૂપને કારણે ચામડી પર એક લાલાશ આવી જાય છે. માર્ગમાં ઉસ્માન ઓખાઈની દુકાન પર 7અપ નામનું એક પાકિસ્તાની પીણું પીધું. રંગ લીલો હતો. લીલા રંગનો લગાવ જબરદસ્ત છે, એ ઇસ્લામનો રંગ છે. વહેલી પરોડે અબ્દુલ સત્તાર રોઝીના ઘરમાં સૂતો હતો અને મસ્જિદમાંથી અઝાનનો અવાજ લાઉડસ્પીકર પર આવ્યો ત્યારે આંખ ખુલી ગઈ. સામેના મકાનોમાં કેટલાક ફ્લેટોમાં ટ્યુબલાઇટો પણ લીલી હતી. રસ્તામાં દોડતી અને ખડખડાટ કરતી મિની બસોની અંદર કાચ પણ લીલા રંગના જોયા. પછી તો લીલો રંગ પાકિસ્તાન છોડ્યું ત્યાં સુધી મળતો રહ્યો. પણ સરકારી ચલણી નોટોનો રંગ લીલો નથી. પાકિસ્તાનમાં 1, 5, 10, 50, 100 રૂપિયાની નોટો ચાલે છે. આપણી જેમ 2 અને 20 રૂપિયાની નોટો નથી. આપણી નોટો પર અશોક ચક્રની પ્રતિકૃતિ હોય છે, જે રાષ્ટ્રીય પ્રતીક છે. પાકિસ્તાનમાં લગભગ દરેક નોટ પર જિન્નાનો ફોટો હોય છે. આપણી જેમ રાષ્ટ્રીય પ્રતીક જોવા મળ્યું નહીં. 1 રૂપિયાની નોટ પર ચાંદ તારાનું ચિત્ર છે, પણ 5, 50 અને 100ની નોટ પર એ નથી. એને સ્થાને જિન્નાની તસવીર છે. આપણી જેમ રિઝર્વ બેંકના ગવર્નરની સહી નથી અને જુદી જુદી ભાષાઓમાં ચલણ લખેલું નથી. 1 રૂપિયાની નોટ ગવર્મેન્ટ ઓફ પાકિસ્તાન અથવા હુકુમતે પાકિસ્તાનની છે, જ્યારે બાકીની નોટો સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન અથવા બેંક દોલત પાકિસ્તાનની છે. આ પ્રથા ભારત જેવી છે. 1 રૂપિયાનો સિક્કો ત્યાં નથી. 7અપ પીતા પીતા જ એક બંગાળી મુસ્લિમ મળી ગયો. ઉસ્માન પણ ઢાકા રહેલો છે. બંગ્લાદેશી જેવું બંગાળી બોલે છે, સરસ બોલે છે. અમે ત્રણેય કરાંચીની ધરતી પર બંગાળીમાં ચલાવ્યું. બંગાળીને બંગાળી બોલનાર વિદેશમાં મળી જાય ત્યારે ગર્ભવતી સ્ત્રીને ગર્ભવતી સ્ત્રી મળી ગયા જેવો આનંદ થતો હોય છે. અથવા ભાત ખાનારને દિવસો સુધી રોટલી ખાધા પછી ભાત મળ્યા હોય એવી સંતૃપ્તિ થાય છે. બેશ બાંગ્લા તે આલાપ હોલો. આલાપ કરતાં કરતાં મેં કહ્યું, અહીં તમારા માટે કોઈ ઘૃણા ખરી કે? બંગાળી મુસ્લિમે કહ્યું, ના એવું કંઈ નથી. આ લોકો હવે કહે છે કે તમે પણ મુસલમાન છો, અમે પણ મુસલમાન છીએ. જે થવાનું હતું એ થઈ ગયું, હવે બધું ભૂલી જવાનું. બંગાળી બહુ છે કરાંચીમાં? આ છે, કિંતુ ઓલ્પો છે, ઘણા ઓછા છે. મેં પૂછ્યું, માછ ટાચ માછલી બાછલી મળે ખરી કે? માછલી શબ્દ સાંભળીને બંગાળીનો આત્મા દ્રવી ઉઠે છે. પૃથ્વી પર ગમે ત્યાં, એ કહેવા માંડ્યો, અહીં તો માછલી પણ વજન પર મળે છે. મેં એને મુંબઈમાં માછલી વિશેની સુખની વાત કરી, પછી ગોવામાં માછલીઓ વિશ્વના મહાસુખનું વર્ણન કર્યું. બંગાળી આખો ખડભડી રહ્યો હતો, પણ રોઝીએ ધમકાવ્યો એટલે મેં મારું મત્સ્ય પુરાણ બંધ કર્યું. કાયદે આઝમ જિન્નાની મજાર દેખાઈ. ફોટાઓમાં જોયો હતો એ ગુંબદ, એનો સફેદ સંગમરબર, સમરકંદની તૈમૂર મજાર જેવો એનો આકાર, લાહોરના શાલીમાર બાગ જેવા પગથિયાં જેમાંથી પાણી વહેવાની વ્યવસ્થા હતી, પણ પાણી ન હતું. જ્યારે પાણી બ્લ્યુ મોઝેક પર વહેતું હશે અને રાત્રે બત્તીઓ થતી હશે ત્યારે દ્રશ્ય ખરેખર આલાતરીન લાગતું હશે. આવા ખૂબસૂરત સ્થાન પર હુકુમત 24 કલાક પાણી શા માટે વહાવતી નથી એનું આશ્ચર્ય પણ થયું. મુંબઈના એક ગુજરાતી સ્થપતિ યાયાભાઈ મર્ચન્ટે આ મઝારનું આયોજન કર્યું છે. 4 ખૂણા પર 4 સૈનિકો સતત પહેરો ભરે છે. 1-1 કલાકે દરેક સૈનિક બીજાનું સ્થાન લે છે. સ્લો માર્ચ કરીને આ સ્થાન લેવાય છે. આસપાસ મોટો બગીચો છે. જ્યાં લોકો ફરવા આવે છે. મુંબઈ આવીને મેં કરાચીમાં વર્ષો સુધી રહેલા એક મિત્રને જિન્નાની મજાર વિશે વાત કરી. એ ક્યાં આવી હતી એ હું સમજાવી શક્યો નહીં. અંતે નકશો ચિત્રીને બતાવ્યું. આ આમિલ કોલોની પાસે પારસી કોલોની છે. મિત્રે કહ્યું, અહીં જ ગુજરાત સોસાયટી હતી જ્યાં અમે રહેતા હતા. અત્યારે છે? મને ખબર ન હતી. મિત્રે કહ્યું, સામે તો એક ટેકરી હતી જ્યાં નાનપણમાં અમે ફરવા જતા હતા. મને ઉત્તર મળી ગયો, હા, એ ટેકરી નથી, હવે એ ટેકરી પર મજાર ઊભી છે અને માઇલો દૂરથી જોઈ શકાય છે. એક શહેર કેવું બદલાઈ જાય છે! માણસની સાથે ટેકરીઓ પણ જવાન બનતી જાય છે. આઝાદી આવી ત્યારે જે કરાંચીની આબાદી 4-4.5 લાખની હતી તે હવે મહાનગર કરાંચી બની ગયું છે અને આબાદી 70 લાખ પર પહોંચી છે એવું કહેવાય છે. 1951માં 10.5 લાખ વસ્તી હતી. 1961માં 19 લાખ માણસો કરાંચીમાં આવી ગયા હતા. 1962માં વસ્તી 35 લાખનો આંકડો વટાવી ગઈ હતી અને આજે 60-65-70-72 લાખ. જુદા જુદા કરાંચીવાસીઓએ જુદા જુદા આંકડા કહ્યા છે, પણ નગર રાક્ષસી ગતિથી ફેલાઈ ચૂક્યું છે એ હકીકત છે. કરાંચી એટલી રાક્ષસી ઝડપે ફેલાઈ ગયું છે કે સરકારી નકશો મળે છે એ પણ સેન્ટ્રલ કરાંચીનો મળે છે. નગરની કોઈ પુસ્તિકા પણ મળી નહીં, બસ રૂટ, જોવાલાયક સ્થળો આદિ વિશે માહિતી પણ ખાસ મળી નહીં. ડોન ગુજરાતી દૈનિકની ઓફિસમાં તંત્રી શફી મંસૂરી અને એમના સાથીઓ સાથે વાત કરતાં મેં કહ્યું કે અહીંની સરકાર આટલી ઉદાસીન કેમ છે? પ્રવાસીઓ આવતા નથી? એક ટુરિસ્ટ બસ સેવા હોવી જોઈએ જે 10-15 રૂપિયા લે અને સવારથી સાંજ સુધી કરાંચીમાં ફેરવે. ભારતમાં તો નાસિક કે દહેરાદૂન કે પૂના કે અમદાવાદ જેવા સ્થળોમાં પણ તમે એકલા જ આખું ગામ ફરી શકો. 2-3 પ્રકારની સરકારી બસો ફરતી હોય, આગળથી બુકિંગ કરાવી લેવાનું, બીજે દિવસે હાજર થઈ જાઓ, અથવા જઈને પણ ટિકિટ લઈને બેસી શકાય. ગમે તેટલા પ્રવાસી આવ્યા હોય બસ ઉપડે જ. અમીરભાઈ કિસ્તે કહ્યું કે અહીં પણ મેટ્રોપોલ હોટલથી ઉપડે છે પણ મોંઘી છે. બીજાઓએ કહ્યું કે આપણે ત્યાં આવું નથી. એમની ચર્ચા ગરમાતી હતી ત્યાં મેં કહ્યું, તમે જો આમાં ખોવાઈ જઈ શકો તો મારા જેવા ફોરેનરની શું હાલત થાય? કોઈ ખાનગી સંસ્થા પણ આ બધું સાહિત્ય છાપી શકે, લક્ઝરી બસ ચલાવી શકે. પણ હકીકત એ છે કે કરાંચી જેવા મહાન ઐતિહાસિક નગર વિશે અને વિદેશી પ્રવાસીઓની જરૂરિયાત વિશે સરકારી ધોરણે હજી સભાનતા આવી નથી. કરાંચી એક જમાનામાં આખા ઉપખંડના સૌથી સ્વચ્છ નગરોમાં ગણાતું હતું. કરાંચી રહી આવેલા અને મુંબઈમાં સ્થાયી થયેલા હિન્દુઓ હજી ભાવવશ થઈને એમના જૂના કરાંચીને યાદ કરી લે છે. આઝાદી પહેલાં એટલે કે 1941ની વસ્તી ગણતરી પ્રમાણે કરાંચીમાં 1,80,000 હિન્દુ હતા, જ્યારે મુસ્લિમો 1,62,000 હતા. આજે એમ મનાય છે કે 1 લાખ જેટલા હિન્દુ હશે. પારસી સંસારના તંત્રી મહેરજી દસ્તુરે કહ્યું કે પાકિસ્તાનના જન્મ સમયે 8,000 પારસી હતા, હવે પૂરા પાકિસ્તાનમાં 5,000 પારસી છે. આદમ સુમરોએ કહ્યું કે અયુબ ખાનના વખતમાં 20 લાખ પઠાણ કરાંચીમાં વસી ગયા. ત્યારથી કરાંચીનો મિજાજ બદલાયો છે. આજે કરાંચીમાં બધા જ આવી ગયા છે અને આવી રહ્યા છે કારણ કે અહીં ગુજારો થઈ જાય છે, ઇન્સાનને રોટી મળી રહે છે. અહીં પંજાબથી પંજાબી સરકારી અફસર આવ્યો છે, મકરાણ કિનારાથી મકરાણી આવ્યો છે અને ઊંટગાડી ચલાવે છે, ફ્રન્ટિયરથી પઠાણ ઉતર્યો છે અને કારખાનામાં કામ કરે છે, બલુચિસ્તાનથી બલોચ આવ્યો છે અને બસ કે ટ્રક ચલાવે છે, હિન્દુસ્તાની મુસલમાન આવીને ધંધો કરે છે અને એને મુજાહિર કહેવાય છે, અને આપણો ગુજ્જુભાઈ તો પહેલેથી જ છે. 15 લાખ ગુજરાતીઓ છે. કારખાના, ઉદ્યોગો, બેંકો, હોસ્પિટલો, મસ્જિદો, કોલેજો, વ્યવસાયો બધું જ એ ચલાવે છે. ફક્ત સરકારી નોકરી અને ફોજમાં ગુજરાતી નથી. જોકે ઇસ્માઇલ પઢિયારના ભાઈ સેનામાં છે અને મહેરજી દસ્તુરના જમાઈ એરફોર્સમાં છે, અને પાલનપુરમાં મારી સાથે ભણતા રફીકનો ભાઈ શફીક 30 વર્ષનો અનુભવી સિનિયર પાયલટ છે. પણ આવા કિસ્સા પ્રમાણમાં ઓછા છે. કરાંચીમાં 1947-1950 દરમિયાન કાઠિયાવાડ અને કચ્છથી જે ગુજરાતી મુસ્લિમો આવ્યા એમની હાલત બહુ સારી ન હતી. દરિયા માર્ગે સ્ટીમરોમાં ભરાઈને અને ટ્રેનોમાં ખચોખચ દબાઈને એક કેમારીના બંદર પર કે ધ સ્ટેશન પર ઉતર્યા હતા. એમને માટે સરકારે રિલીફ કેમ્પ પણ ખોલ્યા ન હતા. એ નિરાશ્રિતો પણ ન હતા. જમાતખાનાઓમાં, મસ્જિદોમાં, સ્કૂલોમાં લગભગ તૂટેલા માણસોએ જિંદગીઓ શરૂ કરી. એક વહેલી સવારે રોઝી મને કેમારી લઈ ગયા. દરિયાના પાણી તરફ જોતા રોઝીએ કહ્યું, બક્ષી, અમારા અબ્બા અમને સંતાડીને બચાવીને અહીં લાવ્યા હતા. અમે અહીં ઉતર્યા હતા. પછી 3 દિવસ અમે શારદા મંદિરમાં ચટાઈઓ પર સૂતા હતા. દોસ્ત, અહીંથી અમારી જિંદગી શરૂ થઈ હતી. અને રોઝીએ મનોમન કહ્યું, લે આઈ ફિર કહાં પર કિસ્મત હમે કહાં સે, યહ તો વહી જગહ હૈ ગુઝરે થે હમ જહાં સે. હું ઝૂમી ગયો. વાહ, કોની ચીજ છે આ? નૂરજહાંના એક પ્રખ્યાત ગીતની કડી છે. પાકિસ્તાનના બચ્ચે બચ્ચાને આ મોઢે છે, રોઝીએ કહ્યું. રોઝી, મને મારી લેખમાળાનું શીર્ષક મળી ગયું. પછી મેં ઉમેર્યું, પહેલી લાઈન નહીં, બીજી લાઈન, યહ તો વહી જગહ હૈ ગુજરે થે હમ જહાં સે.